પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન 21મું ત્રીજી સંસાર ભાવના વ્યાખ્યાન 3જું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 6 ઓગસ્ટ 1987 ને ગુરુવાર
કલય સંસાર મતિ દારુણ જન્મ મરણ આદિ ભય ભીતરે પ્રતિપદં વિપદમુપનીતરે કલય સંસાર મતિદારુણ
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં આપણા ચિત્તની આસક્તિઓને દૂર કરવા માટે ભાવનાઓનું એક તત્વચિંતન આપણને બતાડી રહ્યા છે અને એમાં એમણે અનિત્ય ભાવના અને અસરણ ભાવનાનું ચિંતન રજૂ કર્યા પછી ત્રીજી સંસાર ભાવનામાં આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે, સંસાર કેવો દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે, આ ત્રણ વાતો આપણને આમાં એ સમજાવી રહ્યા છે. જ્યાં સુધી સંસારનું વાસ્તવિક દર્શન કરતા આપણને નહીં આવડે, જે રૂપે છે એ રૂપે એને જોતા આપણે નહીં શીખીએ, ત્યાં સુધી આપણા ચિત્તની અંદર કેટલીક ખોટી ભ્રમણાઓ અને એ ભ્રમણાઓના કારણે ઉભી થતી આસક્તિઓ એ આપણા ચિત્તને રવાડે ચડાવ્યા વિના રહેશે નહીં. ચિત્તને અશાંતિમાંથી બચાવવું છે તો ભ્રમણાઓમાંથી મુક્ત કરવું પડશે, એને સત્ય દર્શન કરાવવું પડશે અને એ શક્તિ આ ભાવનાઓમાં છે. વિનય વિજયજી મહારાજ સંસાર ભાવનાનું ચિંતન રજૂ કરતા આંતર સંસાર અને બાહ્ય સંસાર બંને કેવા ખતરનાક છે એ વાત એમણે બતાડી. હવે એ જ વસ્તુને આગળ વધારે છે અને આ ઢાળમાં એમ કહે છે કે કલય સંસાર મતિ દારૂણમ જન્મ મરણાદિ ભય ભીતરે. જન્મ જીવન અને મરણ આ ત્રણેય તબક્કાઓમાં અનેક જાતના ભયોને આપત્તિઓને અને દુઃખોને ઉભા કરનાર એવો જે આ સંસાર છે એ સંસારને તું દારૂણ છે એમ સમજી લે. પણ આવો સંસાર હોવા છતાં મોહ રિપુણે સગલ અગ્રહમ પ્રતિપદમ વિપદમ ઉપનીતરે. સંસાર આટલો બધો દારૂણ અને દુઃખરૂપ હોવા છતાં પણ એ સંસારની અંદર થોડા ઘણા પ્રાપ્ત થતા સુખો અને એ સુખોના કારણે ઉભી થતી આસક્તિ અને મોહ એ મોહે આપણને ગળચીમાંથી એવા પકડ્યા છે. વિનય વિજયજી મહારાજ અહીં શબ્દ પ્રયોગ કરે છે કે મોહ રાજે તમને ગળચીમાંથી પકડ્યા છે. બે મલ્લ જ્યારે કુસ્તી કરવા માંડે અને એકબીજાને પછાડવા હોય ત્યારે કુસ્તી કરતા કરતા જો એની ગળચી પકડી લે અને બરોબર એની પકડમાં આવી જાય એની ગળચી તો પછી એમાંથી છૂટવું પહેલાને માટે બહુ મુશ્કેલ બની જાય છે. ઘણા ધમ પછાડાને ફાંફા મારવા પડે છે તો પણ એના સકંજામાંથી એ છૂટી શકતો નથી. વિનય વિજયજી મહારાજ આ કલ્પના ચિત્ર આપીને આપણને એ સમજાવે છે કે મોહરાજે તમને ગળચીમાંથી પકડી લીધા છે, હવે તમે એમાંથી છૂટી શકો એમ નથી. મોહ રિપુણે સગલ ગ્રહમ પ્રતિપદમ અને એના કારણે શું થયું છે, પ્રતિપદમ વિપદમ ઉપનીતરે. ડગલે ને પગલે અનેક જાતની વ્યાકુળતા અને વિપત્તિઓથી આજે જીવન ઘરાયેલું છે એવા આ સંસારને સોહામણો માનવાની ભૂલ કોણ કરી શકે. જે વાસ્તવમાં બિહામણો છે સંસાર એને જો સોહામણો માનવાની ભૂલ કરશો તો તમે અશાંતિ સિવાય જીવનમાં કંઈ પામી નહીં શકો. ગરીબરને માટે કદાચ આપણને એમ પણ થાય કે એકલું આ નેગેટિવ થિંકિંગ સંસાર દુઃખરૂપ છે, દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે, બિહામણો છે, વિચિત્ર છે, એકલું નેગેટિવ થિંકિંગ શા માટે કરવું, આ સંસારની અંદર ઘણું બધું સારું પણ આપણને મળતું હોય છે. કંઈક સુખદ સંજોગો પણ આપણને મળતા હોય છે. શા માટે એને જોઈની જીવન ન જીવી જવું? જ્ઞાની પુરુષોની આ તે કેવી વાતો કે માત્ર નેગેટિવ વાતો જ તમારી આગળ કર્યા કરે ને તમારા મનને હતાશ કરી નાખે, જીવનના ઉત્સાહને મારી નાખે. ઘડીભર ઉપર છલ્લી રીતે વિચારીએ તો આપણને કદાચ આવો વિકલ્પ આવે. પણ જો ઊંડાણથી સમજવા જઈશું તો આપણને એમ લાગશે કે નહીં, જ્ઞાની પુરુષોની આ વાત અને આ દ્રષ્ટિ બિલકુલ સાચી છે. એ આપણને હતાશ કરવા નથી માંગતા, એ આપણને નિરાશ કરવા નથી માંગતા, એ આપણા જીવનનો આનંદ અને ઉત્સાહ ધોવાઈ જાય એવું નથી ઈચ્છતા. પરંતુ એ જોઈ રહ્યા છે જ્ઞાની પુરુષો કે બધું જ હોવા છતાં આજે ખરેખર માનવનું જીવન આનંદથી ભરેલું નથી, ઉત્સાહથી ધબકતો નથી. આશા અને ઉમંગ એ તો એના ક્યાંય વિદાય લઈ ચૂક્યા છે, અને એનું કારણ એની પોતાની કેટલીક ચિત્તવૃત્તિઓ છે, એની કેટલીક ગેરસમજણો અને ભ્રમણાઓ છે. જ્યાં સુધી આ ભ્રમણાઓ નહીં ટળે ત્યાં સુધી વ્યક્તિનું જીવન ખરેખર સ્વસ્થતા ભર્યું, સહજતા ભર્યું, શાંતિ ભર્યું અને આનંદ ભર્યું બની નહીં શકે. એને તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે. જે છે એને એ રૂપે જોવું એ કોઈ નેગેટિવ થિંકિંગ કે જીવનનો નિરાશાજનક દ્રષ્ટિકોણ નથી, એ વાસ્તવિકતાનો સ્વીકાર છે. ગમે એવો ગણિતનો મોટામાં મોટો પ્રોફેસર હોય પણ એણે જે વાસ્તવિકતા છે, જે સત્ય છે, જે સિદ્ધાંતો છે એનો તો સ્વીકાર કરવો જ પડે. આઇન્સ્ટાઈન પણ એમ કે બે પ્લસ બે ઇક્વલ ટુ પાંચ તો ચાલે, ટુ પ્લસ ટુ ઇક્વલ ટુ ફાઈવ કોઈ દિવસ ન થઈ શકે, બે વત્તા બે કરો તો ચાર જ થાય અને બે વત્તા બે બરોબર ચાર એ સિદ્ધાંતનો સ્વીકાર કરવો જ પડે. પણ એક શું કામ આપણે ઓછું ગણવું, એક વધુ ગણીએ તો કંઈ ખોટું છે? ના, ખોટું છે. જે સત્ય છે એને એ રીતે જ તમે સ્વીકારી લો. બે વત્તા બે બરોબર ચાર થાય છે તો તમારે ચાર જ એને ગણવા પડશે અને ચારની રીતે જ એને સ્વીકારવા પડશે. ત્યાં તમે ખોટું ગણિત મૂકો તો એમાં સરવાળે આખા જીવનનો જવાબ પણ ખોટો જ આવીને ઉભો રહેવાનો છે. એમ જ્ઞાની પુરુષો કહે છે કે વાસ્તવમાં જે સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે, એને તમે એમાં વળી સુખની કલ્પના, એમાં તમે આનંદની કલ્પના, એમાં તમે ઉત્સાહનું દર્શન કરવા જશો તો છેવટે સરવાળાનો જવાબ ખોટો આવીને ઉભો રહેશે. તમે જીવનમાં હતાશ નિરાશ થઈને નંખાઈ જશો. જીવન તમારું નહીં રહે, તમે જીવનના નહીં રહો, બે થી તમે રખડી જશો. એના કરતા વાસ્તવિકતાનો સ્વીકાર કરી લો અને એ રીતે એને જોતા શીખી જાઓ તો પરિણામે એ સાચી દ્રષ્ટિ એક એવો વળાંક લાવી આપશે આપણા જીવનની અંદર કે જે આપણને આ આસક્તિમાંથી, આ મોહની પકડમાંથી આપણને મુક્ત કરશે. અને જ્યાં આસક્તિ તૃષ્ણા મોહની પકડ એ ઢીલી થઈ ત્યાં શાંતિ સહજ બની જવાની છે. શાંતરસની અનુભૂતિ કરવી છે તો સહજતાનો સ્વીકાર કરતા શીખવું પડશે. સંસાર બીજું કંઈ જ નથી. જે કંઈ પણ દુઃખરૂપ અને દુઃખ ફલક આ સંસાર આપણે અનુભવી રહ્યા છીએ એ સંસાર આપણું જ અજ્ઞાન એ સંસાર છે. આપણા અજ્ઞાનમાંથી ઉભી થયેલી ગેરસમજો એ જ મોટામાં મોટો સંસાર છે. અને એટલા જ માટે ક્યાંક તો જ્ઞાની પુરુષોએ એમ પણ કહી દીધું કે ભાઈ કયા બહારના સંસારની વાતો કરવીને શું છે, બહારના સંસારની ઝંઝાળ છોડો. અયમ આત્મૈવ સંસાર કષાય ઇન્દ્રિય નિર્જિત તમેવ તદ વિજેતારમ મોક્ષ માહુર મનીષિણ. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની અંદર સંસારની અને મોક્ષની વ્યાખ્યા આપી. અયમ આત્મૈવ સંસાર, આ આત્મા જ સંસાર છે. કષાય ઇન્દ્રિય નિર્જિત, કષાયોથી અને ઇન્દ્રિયોની વાસનાઓથી લાલસાઓથી જીતાયેલો એને પરાધીન પડેલો એવો જે આ આપણો આત્મા એ જ સંસાર છે. તમેવ તદ વિજેતારમ મોક્ષ માહુર મનીષિણ. અને એ કષાય અને વિષયોની વૃત્તિઓ ઉપર વિજય મેળવતો આ આત્મા એ જ મોક્ષ છે. મોક્ષ એટલે બીજું કંઈ નથી અને સંસાર એટલે બીજું કંઈ નથી. જે કંઈ છે તે તમે પોતે જ છો. તમારો જ આત્મા સંસાર છે ને તમારો જ આત્મા મોક્ષ છે. સંસાર અને મોક્ષની આ પરિભાષાને સ્વીકારી લેતા શીખવું પડશે, સમજી લેતા શીખવું પડશે. સંસાર દુઃખરૂપ છે, કયો સંસાર દુઃખરૂપ બનવાનો છે? તૃષ્ણાનો સંસાર, કષાયોના ધમધમાટનો સંસ્કાર, વિષયોની આસક્તિનો સંસ્કાર સંસાર, આ સંસાર એ દુઃખરૂપ છે, એ સંસાર દુઃખ ફલક છે, એ સંસાર દુઃખાનુબંધી છે. સંસારને સુખરૂપ બનાવવો છે તો એ માટે તમારી આ તૃષ્ણાઓને, આસક્તિઓને અને ધમધમાટને ઓછા કરવા પડશે. એ કઈ રીતે બની શકશે, કઈ રીતે થઈ શકશે? કે સંસારને માટે જે ખોટી કલ્પનાઓ, ખોટી ધારણાઓ જે આપણે બાંધી ચૂક્યા છીએ એને જો આપણે છોડીશું તો, અને એ તો છૂટશે મોહ. કે જો જ્યાં સુખ નથી ત્યાં આગળ કરેલી સુખની કલ્પના આપણી નીકળી જશે મનમાંથી. તો માટે આ સંસારને દુઃખરૂપ તરીકે જોતા શીખવાની વાત કરી, નહીં કે કોઈ નિરાશાજનક દ્રષ્ટિબિંદુ એ જ્ઞાની પુરુષો આપણને આપવા માંગે છે. કેટલા મહાન તત્વજ્ઞાનીઓ, અનુભૂતિ સંપન્ન સંતો અને કોઈ વિશિષ્ટ દ્રષ્ટિ સંપન્ન આર્ષ મહાપુરુષો, આર્ષ દ્રષ્ટાઓ, એમણે પણ આ સંસારના દરેક તબક્કાઓનું ચિંતન અને અનુભવ પ્રાપ્ત કર્યા પછી છેવટે આ સત્ય ઉચ્ચાર્યું છે કે આ સંસાર દુઃખરૂપ છે. જો એ સંસાર દુઃખરૂપ ન લાગ્યો હોત, આંતર સંસારના કારણે ઉભો થયેલો આ બાહ્ય સંસાર એ જો વિષમતાઓથી ભરેલો ન હોત, તો ભગવાન મહાવીરને મહારાજા નંદીવર્ધનનો મહેલ છોડવાની કોઈ જરૂર નથી. તો કપિલ વસ્તુના એ રાજકુમારને, એ સિદ્ધાર્થને જંગલની વાટ પકડીને સાધનાની અંદર ડૂબકી મારવાની કોઈ આવશ્યકતા નહોતી. પણ એમણે જોયું કે ના, જન્મ જીવન અને મરણની વિચિત્રતાઓ અને વિષમતાઓથી ઘેરાયેલો આ સંસાર ખરેખર દુઃખરૂપ છે. ડગલે ને પગલે અહીંયા આગળ દુઃખ અને વિષમતાઓ સર્વત્ર તમને પ્રાપ્ત થયા જ કરે છે. એવા સંસારની અંદર સંસારની આશા રાખીને ચાલવું એ તો મૂર્ખતા છે. રામકૃષ્ણ પરમહંસે એક જગ્યાએ લખ્યું કે બાવળિયા ચાવતો ઊંટ, ઊંટ રસ્તા ઉપરથી ચાલ્યો જતો હોય અને બાવળના ઝાડ ઉગેલા હોય, એ બાવળના કાંટા બાવળના પાંદડા ચાવવા માટે મોઢું નાખે છે, ભેગા કાંટા પણ ફોંકાય છે, એ કાંટા ઊંટના તાળવાને વીંધે છે, એની દાઢમાંથી ઝેર નીકળે છે, એના પેઢાઓ છોલાઈ જાય છે, લોહી નીકળે છે, અને એ લોહી એને મીઠું મીઠું લાગે છે, અને ઊંટ સમજે છે કે આ બાવળમાંથી મને મીઠાશ મળી રહી છે. જેમ બાવળ ચાવવાથી મીઠાશ મળતી નથી, લોહી લોહાણ થઈને ઘાયલ થાય છે, રામકૃષ્ણ પરમહંસ કહે છે કે આ સંસારમાંથી સુખ મેળવવાની ઈચ્છા રાખવી એટલે બાવળિયા ચાવીને મીઠાશની ભ્રમણામાં રહેવા જેવું કામ છે. આપણે કોઈ બાવળિયા ચાવતા ઊંટ નથી. યશો વિજયજી મહારાજે સંસારના સુખોને ઉપમા આપી, યથા સોફસ્ય પુષ્ટત્વમ યથાવા વદ્યમંડનમ તથા જાનન ભવન માદમ. આ સંસારનો ઉન્માદ, એમાં આવતી સુખની કલ્પના અને સુખનું દર્શન એને યશો વિજયજી મહારાજે સોજાની પુષ્ટિ જેવું કીધું. માણસનું શરીર બે રીતે તગડું દેખાય, આરોગ્ય વધ્યું હોય, શરીર સારું થયું હોય તો માણસની તબિયત બને અને માણસ સરસ મજાનો દેખાય, અને બીજી બાજુ ઘણી વખત હોસ્પિટલમાં તમે જાઓ તો દુબળા માણસો પણ કિડની ફેલ થઈ ગઈ હોય, બરોબર શરીરનું તંત્ર કામ ન કરતું હોય, અને પરિણામે એના શરીર પર સોજા આવી ગયા હોય તો એ માણસ પણ જાડો દેખાય. પણ એવા જાડા માણસને હોસ્પિટલની પથારીમાં પડેલા, કિડની ફેલ થઈ ગયેલા એવા કોઈક દર્દીને જાડો થયેલો જુઓ તો રાજી થવા જેવું ખરું કે ઓહો, પેલા તો આ બહુ દુબળો હતો, હવે તો જાડો થયો, સરસ તબિયત સારી બનાવી, ડોક્ટર કે મૂરત તબિયત સારી નથી બનાવી, મરી જઈશ જો આ સોજા નહીં ઉતરે તો. સોજા ઉતારવા જરૂરી છે, સોજાને પુષ્ટિ માની લેવાની ભૂલ નહીં કરતા. યશો વિજયજી મહારાજ કહે છે, આ સંસારને સ્વહામણો માનીને દોટ મુકતા જીવાત્માઓ સોજાની પુષ્ટિને જોઈને રાજી થનારાઓ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખની ભ્રમણામાં એ સૌ અટવાયા છે. રામકૃષ્ણ પરમહંસે આપણને ઊંટ જેવા બનાવ્યા, યશો વિજયજીએ આપણને સોજાની પુષ્ટિને જોઈને રાજી થતા મૂર્ખ ઠેરવ્યા. અને વિવેકાનંદે વળી એક જગ્યાએ એમ લખ્યું કે આ સંસારની અંદર એક અંશ જેટલું સુખ મેળવવા માટે 20 ટન જેટલું દુઃખ ભેગું પ્રાપ્ત કરવું પડે છે. સુખના 2 ગુલાબ ચોક્કસ મળશે, પણ 22 કાંટાઓની સાથે જ. એ સત્યને તમારે કોઈ દિવસ અવગણી નહીં શકાય. કાંટાઓ વિના ગુલાબ એ આશા જ ખોટી છે, દુઃખ વિના સંસારના ક્યાંય પણ સુખની પ્રાપ્તિ એ અશક્ય વાત છે. અને માટે અનેક દુઃખના કાંટાઓ સાથે મળતા કોઈ એકાદ ગુલાબના સુખની અંદર પાગલ નહીં થઈ જતા. ભલે કદાચ સુખની ગુલાબની સુવાસ માણી લો, પણ સાવધાન રહીને કે એની ભેગા કાંટા પણ વળગેલા જ છે, એ કાંટા જો સાવધાન નહીં રહ્યો તો લોહી લોહાણ પણ તમને ફરી શકે એમ છે. સ્વહામણો દેખાતો આ સંસાર એવો એક કદાચ બિહામણું પણ રૂપ લઈ શકે એમ છે, જે તમારા સુખ શાંતિ સલામતી બધાને નામશેષ કરી શકે એમ છે. કયા સંસારની પાસેથી આપણે આશા રાખીને દોડ્યા છીએ? એક એક સંતોએ કોઈક દર્શન કરીને આ સત્ય ઉચ્ચાર્યા છે. આનંદ ગંજીએ આ સંસારને બકરાના ગળામાં લટકતા આંચળ જેવા સંસારના સુખોને કીધા છે. બકરો જોયો છે, બકરી દૂધ આપે પણ બકરાને પણ આંચળ હોય, બકરાના ગળામાં આંચળ લટકતું હોય છે, એને તમે 4 કલાક સુધી દોયા કરો એ આંચળને તો દૂધનું ટીપું એ મળે ખરું. આનંદ ગંજીએ સંસારને, સંસારના સુખોને બકરાના ગળામાં લટકતા આંચળ સાથે સરખાવ્યું છે કે એને દોરીને તમે કોઈ સુખના દૂધ પ્રાપ્ત કરી શકો એ અશક્ય વાત છે. એવા મિથ્યા પ્રયાસો અને ભ્રમણામૂલક દુઃખોના માર્ગે જવાની કોઈ દિવસ ભૂલ કરતા નહીં. એક એક સંતોએ કેટલા અદભુત આપણને ઉદાહરણો અને ઉપમાઓ આપી છે. બાવળ ચાવતા ઊંટ, ગળે લટકતા આંચળ બકરાના, સોજાની પુષ્ટિ. આ સંસાર કેવો છે? તમામ સંતોનું એક જ આ સત્યનું ઉચ્ચારણ છે કે સંસાર દુઃખરૂપ છે. નહીં કે આ નેગેટિવ થિંકિંગ છે, હું ફરી કહીશ, વાસ્તવિકતાનું દર્શન છે આ. અને એ આજે પણ આપણે જીવનમાં જોઈ જ રહ્યા છીએ. કઈ વ્યક્તિ એવી મળશે જે એમ કહેતી હોય કે મને જીવનમાં દુઃખ ઓછા મળ્યા છે, સુખ વધુ મળ્યા છે, જેના અંતરની અંદર તૃષ્ણાઓ અમર્યાદ બની છે, જેની વાસનાઓ લપકારતા લપકારા મારતી આગળ વધી રહી છે, જેના અંતરની અંદર કસાયોની નાગણો ફૂફાડા મારી રહી છે, એવો કોઈ પણ સંસારી જીવ ક્યારે એમ નહીં કહી શકે કે મેં મારા જીવનમાં વધુમાં વધુ સુખની અને શાંતિની અનુભૂતિઓ કરી છે. સુખની અને શાંતિની અનુભૂતિઓ તે જ કરી શકશે જે આ સંસારથી ઉપર ઉઠ્યો હશે, જેણે પોતાની તૃષ્ણાઓને નિયંત્રિત કરી હશે, જેણે પોતાના કષાય ભાવોને ઉપશાંત કર્યા હશે, જેણે પોતાની લાલસાઓને નિર્મૂળ કરવાના કોઈક સાધનાના માર્ગે ડગ માંડ્યા હશે, એ જ વ્યક્તિ એમ કહી શકશે કે ના, આ સંસાર સુખરૂપ છે. બાકી તો સંસારી જીવની આપણા બધાની હાલત એ તો ન કહેવાય ને ન સેવાય એના જેવી સ્થિતિ છે. આજે એક સુખ પામવાને માટે કેટકેટલા દુઃખોની વણઝાર ભેગી જ સ્વીકારી લેવી પડતી હોય છે. અને તે છતાં મુસીબત તો એ છે કે આ બધું હોવા છતાં એ દુઃખો પણ આપણને આજે પચી ગયા છે. સંસારની અંદર પ્રાપ્ત થતા પુણ્યના ઉદયથી મળતા થોડાક સુખના ચટકા એવા લાગ્યા છે કે એ સુખની આસક્તિમાં, એ સુખની અંદર આવેલી મૂર્છામાં આ દુઃખોને પણ આપણે પચાવી ગયા છીએ. દુઃખ પણ આપણને દુઃખરૂપ લાગ્યા નથી, એ દુઃખ પણ આપણને ક્યારેય પણ વિચારમાં નાખનારા બન્યા નથી, આપણે બધું પચાવી ગયા. કારણ કે જરાક ક્યાંક પાછું સુખ મળે છે ને, અને એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ સંતોએ આ સંસારના સુખોને મધુ બિંદુ સાથે સરખાવ્યા છે. એક મુસાફર જંગલમાંથી માર્ગ પસાર કરતો ચાલ્યો જાય છે. મુસાફર ચાલ્યો જતો તો એટલામાં જંગલની અંદર એક ગાંડો થયેલો હાથી તોફાન મચાવતો પાછળથી દોડ્યો આવે છે, ત્રાળો પાડી રહ્યો છે. અને એની જંગલની અંદર એ પડઘા પાડતી હાથીની ત્રાળો એને આખા જંગલમાં ખળભળાટ મચાવી દીધો છે. પશુઓ પંખીઓએ નાશભાગ મચાવી મૂકી છે. અને આ ત્રણ સાંભળીને મુસાફર આમ નજર નાખે છે, જુએ છે તો પાછળ ગાંડો હાથી તોફાન મચાવતો આવી રહ્યો છે. અને એમ થઈ ગયું કે મરી ગયા. દોટ મૂકે છે, જેટલી તાકાત હતી એટલી તાકાત સાથે માણસ દોટ મૂકે છે. મુસાફર દોડતા દોડતા એની નજર પડી આગળ એક મોટો કૂવો હતો, અને કૂવાની બાજુમાં એક વડલાનું ઝાડ હતું. જબરજસ્ત ઘેરાવો છે કૂવાનો, અને કિનારે ઉગેલું વડત વૃક્ષ એની વડવાઈઓ એવી લાંબી લાંબી ફલાઈ ગઈ છે. અને એમ થઈ ગયું કે હવે બચવા માટે આ એક જ શક્યતા છે. એટલે દોટ મૂકતો દોડતો 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 જઈને જ્યાં કુવા પાસે પહોંચ્યો ત્યાં જોરથી એને કૂદકો મારીને એક વડવાઈ લટકતી હતી એ વડવાઈ પકડી લીધી. એના સદભાગ્યે કુવાની વચ્ચો વચ્ચે બરોબર લટકતી એક વડવાઈ એના હાથમાં આવી ગઈ કે જ્યાં આગળ હાથી હવે સૂંઢ પણ પહોંચાડી શકે એમ નથી કે એને ઉપાડી શકે એમ નથી. હાથમાં વડવાઈ આવી ગઈ, એની ઉપર લટકી ગયો છે, અને સહેજ નિરાંતનો શ્વાસ લે છે કે હાથ બચ્યો. પાછળ મોત પીછો પકડીને પડ્યું હતું, અને એમાંથી જયારે બચવા માટેની એક આધાર મળી ગયો ત્યારે એને કેટલી હાશ થઈ હશે. પણ આ સંસાર એમ કહે છે કે ક્યાંય હાશ કરીને બેસવા જેવું નથી. માણ આમ બેઠો ત્યાં તો હાથી આવ્યો, આવીને એને જોયું કે શિકાર હાથમાંથી છટકી ગયો, પકડાય એમ નથી. ત્યારે ધુઆ કુઆ થયેલો એ હાથી, એને વડની અનેક ડાળીઓ, એનું થડ એને ભરડામાં લઈને આમ હલાવવા માંડ્યો. આખું ઝાડ હાલી ઉઠ્યું છે, હચમચી રહ્યું છે ઝાડ. અને એ ઝાડ હચમચવાના કારણે ઉપરથી થોડા ઘણા પાંદડાઓ પડે છે, નીચે નાની નાની ડાળખીઓ તૂટે છે, કુવામાં જાય છે. કુવાની અંદર ચાર અજગર હતા અને આ બધા ખડભણાટથી અજગરો મોં ફાડીને બહાર નીકળે છે. માણસ પેલો લટકી રહ્યો છે, હાથીએ તોફાન મચાવ્યું છે. માણસ ત્યાં નીચે નજર પડે છે, નીચે નજર નાખી તો જોયું તો ચાર ચાર અજગર મોં ફાડીને ઉભા છે. જો વળવાઈ હાથમાંથી છટકે તો સીધા અજગરના મોંમાં ચવાઈ જવાનું છે. નીચે અજગર મોં ફાડીને બેઠા છે, બાજુમાં હાથી ઝાડને હચમચાવી રહ્યો છે. સદભાગ્ય એક મળી ગઈ હતી વળવાઈ, એ એક જ એનો આધાર રહ્યો છે. પણ ઝાડ હચમચવાના કારણે એ ઝાડની ઉપર એક મોટો મધપૂડો હતો અને આ ડાળીઓ હાલવાના કારણે મધપૂડો છંછેડાયો અને હજારો મધમાખીઓ આ મુસાફરના ઉપર તૂટી પડે છે. આખા શરીર ઉપર ભયંકર ડંખ મારે છે અને બળતરાનો કોઈ પાર નથી. ચીસ પડી જાય એવી વેદનાઓ જાગી ગઈ છે. અને અચાનક આવેલી આ આપત્તિમાં એ બેબાકડો બનેલો માણસ વિચાર કરે છે કે આ શું થયું. ત્યાં ઉપર નજર નાખે છે, મધમાખીઓના ડંખને જોવા માટે આમ નજર નાખે છે. ત્યાં નજર નાખતા જ વળી એને ખ્યાલ આવ્યો કે જે વડવાઈને પકડીને પોતે લટક્યો છે એ વડવાઈને બે જંગલી ઉંદરડાઓ કાતરી રહ્યા છે. વડવાઈ થોડીક વાર ચાલે ને આ વડવાઈઓ કતરાઈ જાય તો સીધો નીચે પડે અને અજગરો મોં ફાડીને બેઠા છે, એના મોંમાં પહોંચી જાય એમ છે. નીચે અજગર છે, મધમાખીઓના ત્રાસ છે, ઉંદરડા ડાળી કાપી રહ્યા છે, કિનારે ઉભેલો હાથી પાગલ બન્યો છે. કોઈ કહેતા કોઈ બચવાની આશા નથી. પણ એટલામાં આ મધપૂડો હાલી ઉઠ્યો છે અને મધપૂડાની અંદર જે મધ ભરેલું હતું આ આમ લટકતો ઉભો છે, એમાં મધપૂડામાંથી મધનું ટીપું પડે છે અને આના ઓઠ ઉપર પડે છે. એ મધની મીઠાશ ઓઠ પર ટીપું પડ્યું ચાટવા માંડે છે અને એ મધની મીઠાશમાં ગળી ભરને માટે એ પેલા દુઃખને પણ ભૂલી જાય છે. ભગવાન શંકર પોતાનું વિમાન લઈને નીકળ્યા છે અને વિમાનમાં બેઠા બેઠા શંકર પાર્વતી આ દૃશ્ય જોઈ રહ્યા છે અને એમાં પાર્વતીએ જોયું કે આ માણસની હાલત, નીચે અજગર, ઉપર ઉંદરડા, પડખે હાથી, મધમાખીઓના ત્રાસ, બિચારો મરી જશે. સ્ત્રીનું હૃદય હંમેશા કોમળ હોય છે. પાર્વતી તરત જ શંકરને કહે છે, પ્રભુ આ બિચારો માણસ દુઃખી થઈ રહ્યો છે, જરાક વિમાન નીચે ઉતારો, આપણે એને બચાવી લઈએ, એને ઉઘારી લઈએ. અને શંકરે વિમાન નીચે ઉતાર્યું, જરાક નીચે ઉતારને લેવલમાં લાવે છે હેલિકોપ્ટર અને પેલાને કહે છે, એ ભાઈ જલ્દી એકદમ ધીમું ચલાવીએ છીએ, કૂદકો મારીને આવી જા વિમાનમાં. ત્યાં એને જોયું કે કોઈક મને બોલાવે છે, કોઈક મને બચાવવા આવ્યું છે, એ વિમાનમાં મને બેસાડવા માંગે છે. તો કે એક મિનિટ, કારણ કે હજી એ ટીપું પડવાની તૈયારી છે, એક મિનિટ જરા આટલું ચાટી લઉં. સંસારના સુખોની આસક્તિએ, મધના ટીપાએ માણસને એવો પાગલ બનાવ્યો છે, એવો આસક્ત બનાવ્યો છે, એનો એવો લાંચુ બનાવ્યો છે કે એક મધના બે ચાર ટીપા મળે છે એ મીઠાશમાં આ એની પાછળ ચારે બાજુ ઘંઘરોળાતા દુઃખોને પણ માણસ ભૂલી જવા બેઠો છે. આજે એ કહે છે કે જરાક આટલું ચાટી લઉં પછી આવું. વિનય વિજયજી મહારાજ કહે છે, મોહરી પુણે સગલ ગ્રહમ પ્રતિપદમ વિપદમ ઉપનીતરે. મો રૂપી શત્રુએ, આ મો રાજાએ એ ગળચીમાંથી જીવને પકડ્યો છે કે જેના કારણે મૂર્છિત બનેલો, એ આસક્તિમાં પાગલ બનેલો એ જીવ મધના બે ચાર ટીપા જેવા મળતા સંસારના સુખોની ખાતર કેટ કેટલા દુઃખોને પણ પચાવી ગયો છે. ત્યારે આપણને આ સત્ય સમજાયું કે સંસાર દુઃખરૂપ છે. વિનય વિજયજી મહારાજ કહે છે, સંસાર દુઃખરૂપ છે, આ સત્યનો સ્વીકાર કરી લો. ભલે એમાં થોડાક સુખો મળતા હોય પણ એ મધના ટીપા જેટલા છે સુખો, અને દુઃખોની વણઝાર એની પાછળ પડેલી છે. આ સત્યને કેમ ભૂલી શકાય. પણ મૂર્ખ માણસ અને મૂર્ખ માણસ જ આ સંસારને સ્વહામણો માનીને એમાં ચીટકવાની ભૂલ કરે. આમાં ક્યાંય આકર્ષાવા જેવું જ નથી. સંસારને જો ઉપમા આપવી જોઈએ તો સંસાર એ કેવો છે, જે સંસારમાં ચોંટે છે એ પણ સંસારનો યોગ એ માણસને પાગલ બનાવે છે, અને સંસારનો વિયોગ એ માણસને નિરાશ બનાવે છે. યોગ અને વિયોગ સંસારના આ બંને જીવની શાંતિને હણી લે છે અને એની સહજતાને અને સ્વસ્થતાને જોખમમાં મૂકી દે છે. એનો યોગ પણ ખતરનાક આ સંસારનો અને એનો વિયોગ પણ ખતરનાક છે. એક એસી કરંટ છે ને બીજો ડીસી કરંટ છે. કરંટ માપતો ખોટો, એક પકડે અને બીજો ભણ્યા છો કે નહીં, શું કરે એસી કરંટ શું કરે ડીસી કરંટ શું કરે? એક તમને ખેંચી લે પકડે અને બીજો ધક્કો મારે. પકડાય છે એ જાય છે ને ધક્કો મારીને પછડાય છે એ પણ જાય છે. આ સંસારમાં નથી પકડાવા જેવું ને નથી પછડાવા જેવું. બે થી બચો તો જીવનની શાંતિ સલામત રાખી શકશો. જે આસક્ત બનીને દોડ્યા છે એની પાછળ, પકડાયા છે એને પેલા કરંટે પકડી લીધા છે, ખલાસ એના પ્રાણ હરી લે છે. અને અને કોકને એવા પછાડે છે જે પછડાયા છે એના માથા ફૂટ્યા છે. આ સંસારના યોગે, સુખમય સંસારના યોગે અનેકના જીવનને રવાડે ચડાવ્યા છે. અને એવા સંસારના સુખમય સંસારના કેટલાક વિયોગોએ અનેક માણસને એવી પછડાટો આપી છે કે એના જીવનના આનંદ ધોવાઈ ગયા છે. આ બેયની વચ્ચે સહજ અને સ્વસ્થ રહેતા જો શીખીએ તો જ આપણે આ જીવનની ખરેખર કોઈ સાર્થકતા માણી શકીએ કે શાંતિનો અનુભવ કરી શકીએ. બાકી સમજીને જ ચાલવાનું કે આ સંસારની અંદર ક્યાંક કોઈક યોગ થશે, ક્યાંક કોઈક વિયોગ થશે, અને એ પરંપરાઓ ચાલ્યા જ કરવાની છે. અનાદિકાળનો આ સંસારનો ક્રમ ચાલતો રહ્યો છે, એને કોઈ પરાવર્તિત કરી શક્યું નથી. હું ક્યાંથી કરી શકું? આ સત્યને મારે સ્વીકારી જ લેવું રહ્યું. એની વચ્ચે કેમ સ્વસ્થ રહી શકાય? એની વચ્ચે પણ કેમ મસ્ત રહી શકાય? સુખના ગુલાબ અને દુઃખના કાંટા એ તો જીવન સાથે જડાયેલા જ છે. ક્યારેક સુખના ગુલાબ પણ મળશે તો ક્યારેક દુઃખના કાંટા પણ મળશે. જીવન છે તો જીવનમાં સુખના ગુલાબ અને દુઃખના કાંટા એ તો જડાયેલા જ રહેવાના છે. ગમે તેવા પ્રસંગોમાં પણ સ્વસ્થ રહીને જો જીવન જીવી જઈએ તો એમાં આપણા જીવનની ધન્યતા છે ને સફળતા છે. જે સુખમાં છકી ગયો કે દુઃખમાં ડગી ગયો એ પોતાના જીવનની સહજતાને હારી બેસે છે. આપણું દાપણ આમાં છે કે આપણે ન તો ક્યાંય છકી જઈએ કે ન તો ક્યાંય સંસાર છે સંસારમાં દુઃખો આવે એમાં આપણે ડગી જઈએ. બે થી અલિપ્ત રહીને, બે થી મુક્ત બનીને, એનાથી પર રહીને સહજતાપૂર્વક એમાંથી માત્ર પસાર થઈ જઈએ. જાગૃતિ પૂર્વક પસાર થઈ જવું એ જ જીવન છે. મૂર્છિત બનીને ચોંટી પડવું કે મરી જવું એ તો મૃત્યુનું બીજું નામ છે. જાગ્રતપણે પસાર થઈ જાઓ, જે છે એની વચ્ચેથી પસાર થઈ જાઓ. એના કોઈ પણ તીવ્ર અસરો તમારા જીવન ઉપર તમે પડવા ન દો. આજે તમારા પુણ્યના ઉદયો ચાલે છે, તમારી પાસે સુખના સાધનો છે, સંપત્તિ છે, સ્વજનો છે, સંબંધો છે, બધું જ છે, ભલે છે, પણ એ બધામાં પણ આસક્ત નહીં બનતા, એના પણ ભરોસે નહીં રહી જતા, એના મદાર એની ઉપર મદાર બાંધીને ચાલતા નહીં રહેતા. સંભવ છે ગમે ત્યારે આ યોગ તમને પાગળ બનાવી દેશે. એમાંથી માત્ર પસાર થઈ જાઓ, સમજીને કે ઠીક છે આપણે એક જીવનનો તબક્કો છે અને જીવનના તબક્કાઓ હંમેશા બદલાતા રહે છે. સંસાર નામ જ એનું કે જ્યાં આગળ સતત સરકતા રહેવું પડે. આજના સુખદ સંયોગોમાંથી આવતીકાલના દુઃખદ સંયોગોમાં પણ સરકીને કદાચ હું પહોંચી જઈશ, આવું પણ બની શકે. સંસાર છે, સંસારમાં તો સરક્યા જ કરવાનું છે, ક્યાં એક સરખી પરિસ્થિતિઓ કોઈ પણ કાયમ ટકવાની છે, માટે આમાં પાગલ થવું નથી. આજે કદાચ કોઈ દુઃખદ સંયોગો આવ્યા છે એમાં પણ બહુ હતાશ થઈને નંખાઈ જવા જેવું નથી. તમારા દુઃખો તમને જયારે હતાશ બનાવે, તમારા દુઃખો જયારે તમને બેચેન બનાવે, તમારા દુઃખો તમને જયારે જીવનથી નાખી દે, ત્યારે ત્યારે પણ વિચાર કરજો આ સંસારનો, કે આ સંસારની અંદર તો સતત પરિવર્તનો જ ચાલતા રહ્યા છે. આ આ ઘટનાના પણ પરિવર્તનો આવી શકે છે. કેટલાના જીવનની અંદર આ સંસારે કેવા કેવા પરિવર્તનો આણી દીધા છે. આ ઘટનાને પણ શું બહુ જાજી મન ઉપર લઈ લેવી અને આ સંસાર દુઃખરૂપ છે, મારું દુઃખ તો કંઈ નથી, મારા કરતા ક્યાંય ટપી જાય એવા ભયંકર દુઃખોથી ભરેલો આ સંસાર, કેટલા દુઃખો ચમેર છવાયેલા પડ્યા છે, એ બધા દુઃખોને જોઉં કે મારા દુઃખોના જ રોદણા રડ્યા કરું, મને તો શું દુઃખ મળ્યું છે. એક દુઃખની વચ્ચે પણ ચાર સુખ પણ મને મળ્યા છે, એ સુખને જોઈને આ દુઃખમાંથી પણ પસાર થઈ જવા દો, હતાશ મારે નથી થવું. સંસારનું વાસ્તવ દર્શન કરતા શીખો તો આ સંસાર એ દુઃખરૂપ નહીં રહે, આપણા માટે સુખનું કારણ બની જશે, સુખમય બની જશે. પણ એ તો બની શકશે કે આપણી મનોસૃષ્ટિ જો આપણે બદલી હશે તો. માનસિક પરિવર્તન બહુ જરૂરી છે, કારણ કે સમગ્ર સંસાર એનું મૂળ જો કોઈ હોય તો તે આપણું મન છે. કેશવ વિજયજી મહારાજે એક ઠેકાણે કીધું, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. સંસાર એટલે શું? ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ થી વાસિત થયેલું એવું આપણું જે મન છે, ક્લેશ અને સંક્લેશ જ્યાં આગળ ચિત્તની અંદર ઘેરાયેલા છે એવું જ્યાં ચિત્ત એ જ સંસાર છે, બીજું કઈ નથી સંસાર એટલે. અને ક્લેશ રહિત મન તે ભવ પાર. અને આ મનમાંથી ક્લેશ અને સંક્લેશ ટળી જાય તો અહીં જ મોક્ષ છે. મોક્ષ બીજે ક્યાં છે? આપણે જ આપણા સંસારને ઉભો કર્યો છે, આપણે જ આપણા સંસારને દુઃખરૂપ બનાવ્યો છે, આપણે જ આપણા સંસારને વ્યહામણો બનાવ્યો છે. આપણને જો જીવન જીવતા આવડે, સંસારનું વાસ્તવ દર્શન કરીને મોહની અસરમાંથી મુક્ત થતા આપણને આવડે, ક્લેશ અને સંક્લેશને ટાળી દેતા આપણને આવડે, તો વ્યહામણો આ સંસાર આપણા માટે સ્વહામણો બની જશે. દુઃખરૂપ આ સંસાર આપણા માટે સુખનું કેન્દ્ર બની જશે. બંધનરૂપ આ સંસાર એ જ આપણા માટે મુક્તિનું પગથિયું બની જશે. સંસારને વાસ્તવિક રીતે જોતા અને સમજતા શીખવાની બહુ જરૂર છે. આજે આપણો દ્રષ્ટિકોણ એકાંગી બની ગયો છે. સંસારની પ્રત્યે માત્ર નેગેટિવ દ્રષ્ટિથી જોનારાઓ પણ એકાંગી બની ગયા છે, અને સંસાર પ્રત્યે ખેંચાનારા એ લોકોએ પણ સંસારનું એકાંગી દર્શન કર્યું છે, માટે એમાં એ આસક્ત બની ગયા છે. પરિણામે જીવનની વાસ્તવિકતા અને જીવનની જાગૃતિ આપણે બધા ગુમાવી બેઠા છીએ.